समय सार भगवान कुंदकुंदाचार्य रचित, समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा मोक्ष अधिकार मा गाथा 296 सुधी स्वाध्याय अपने कर्यो छे। मोक्ष अधिकार नी शुरुआत ज एवी रीते थई कि जाने के આચાર્ય ભગવાન એક પછી એક પગથિયા ઉપર આપણને ઊંચે ચડાવતા જાય અને મોક્ષની કેમ પ્રાપ્તિ થાય ત્યાં સુધી લઈ જશે, અને એ જ રીતે આ સ્વાધ્યાય ચાલી રહ્યો છે, એ જ રીતે ગાથાઓ આવી રહી છે, એ જ રીતે ગાથાના અર્થ વગેરે આપણે કરી રહ્યા છીએ। શરૂઆત જ કેટલી સુંદર કરી કે બંધને જાણવા માત્રથી કાંઈ મોક્ષ નહીં થાય એમ કરી, અને શરૂઆતમાં જ 288, 289 અને 290 ગાથામાં એ વાત સમજાવી, અને ત્યાર પછીથી એમ પણ કહ્યું કે એના સંબંધી બંધ સંબંધીનો વિચાર કરવાથી એટલે સુભાવમાં રહેવાથી પણ કાંઈ મોક્ષ નહીં થાય। તો પછી પ્રશ્ન થયો કે તો પછી મોક્ષ કેવી રીતે થાય, તો એમ કહ્યું કે બંધથી જુદા પડવાથી, એટલે આત્મા અને બંધને જુદા પાડવાથી મોક્ષ થશે, અને એ જુદા પાડવાની વાત જ્ઞાન દ્વારા થઈ શકે એ વાત સમજાવી, પ્રજ્ઞા શ્રેણી દ્વારા આત્મા અને બંધ જુદા પડે છે કેમ કે બંનેના લક્ષણો ભિન્ન છે। પછી એ બંધથી જુદા પડવાની વાત આવી ત્યાર પછીથી એમ કહ્યું કે બંધથી જુદા પડીને પછી કરવાનું શું, તો એમ કહ્યું કે આત્મા અને બંધ જુદા પડે પછીથી આત્મા ને ગ્રહવો અને બંધને છોડવો, અને પછી 296મી ગાથાની પહેલા એમ પ્રશ્ન કર્યો કે આત્માને ગ્રહવો કઈ રીતે, તો એના ઉત્તર રૂપે 296 ગાથામાં એમ કહ્યું કે જેમ બંધથી આત્માને જુદો કરવામાં પ્રજ્ઞાછીણીનો ઉપયોગ કર્યો હતો, એટલે કે જ્ઞાન દ્વારા એને જુદા પાડ્યા હતા આત્મા અને બંધને, એ જ રીતે જ્ઞાન દ્વારા જ આત્માને ગ્રહો, જ્ઞાન દ્વારા જ આત્માને ગ્રહો। અને હવે પૂછે છે કે આ આત્માને પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે કઈ રીતે ગ્રહણ કરવું, આપે જે સમજાવ્યું કે જ્ઞાન દ્વારા આત્માને ગ્રહણ કરવો બરાબર છે, પણ એને કઈ રીતે પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, અને એના ઉત્તર રૂપે કુંદકુંદાચાર્ય ભગવાન ગાથા 297 કહે છે। તો આજે આપણે ગાથા 297 લઈએ છીએ। પ્રજ્ઞયા ગૃહીતવ્યો ય ચેતયિતા સોહમ તુ નિશ્ચયત અવશેષા એ ભાવા તે મમ પરા ઇતિ નાતવ્યા। ગુજરાતીમાં ગાથા છે। પ્રજ્ઞાથી ગ્રહવો, નિશ્ચય જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું। પ્રજ્ઞાથી ગ્રહવો, અને શું પ્રજ્ઞાથી કઈ રીતે ગ્રહવો, તો કે છે કે નિશ્ચય જે ચેતનારો તે જ હું, આ જ્ઞાન કરનારો છું તે જ હું છું, બાકી બીજા બધા ભાવ છે એ મારાથી જુદા છે, એક મારાથી જુદા પર છે એમ જાણવું। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે પ્રજ્ઞયા ગૃહીતવ્ય ય ચેતયિતા સ તુ નિશ્ચયતઃ। પ્રજ્ઞા વડે આત્માને એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું અહમ. અવશેષા એ ભાવા તે મમ પરા ઇતિ જ્ઞાતવ્ય. બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. પ્રજ્ઞા વડે એટલે કે જ્ઞાન વડે આત્માને એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે, જુદા છે એમ જાણવું. હું જ્ઞાન સ્વરૂપ છું, હું ચેતનારો છું, હું જ્ઞાયક છું, હું જાણવા વાળો છું એમ નિશ્ચયથી પોતાનું ગ્રહણ કરવું. અને એ સિવાય જે ભાવો છે તે મારાથી પર છે, જુદા છે એમ જાણ. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક ચેતનારો તે આ હું છું. શું કહ્યું? કે નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે, આત્માના એવા લક્ષણ છે સ્વલક્ષણ, એને અવલંબનારું જ્ઞાન, એના એ જ્ઞાનની પર્યાય વડે જે ભગવાન આત્માને રાગથી જુદો અનુભવવામાં આવ્યો તે ચેતનારો હું છું. પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક ચેતનારો ચેતક જ્ઞાન કરનારો તે આ હું છું. અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય અર્થાત ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ્ય જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, શુભ અને અશુભ ભાવ, ક્રોધ માન માયા લોભના ભાવ, પરમા એકત્વના ભાવ, પરમા કર્તૃત્વના ભાવ, પરના ભોક્તૃત્વના ભાવ, તે બધાય ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. એ બધાય ભાવ કેવા છે કે જેની અંદર ચેતકપણાનું વ્યાપવું થતું નથી. એટલે એ બધાય ચેતકપણારૂપી વ્યાપક ના વ્યાપ નહીં થતા હોવાથી, ચેતકપણારૂપી વ્યાપક પોતે છે, પોતે ભગવાન આત્મા વ્યાપક છે, અને એવું ચેતકપણું એ પોતાનામાં જ વ્યાપે છે, અન્યમાં વ્યાપતું નથી. આ દયાદાન વ્રત તપના શુભ ભાવમાં પણ એ વ્યાપતું નથી, અને હિંસા જોરી ચૂઠ્ઠું બોલવું એવા પાપના ભાવમાં પણ એ વ્યાપતું નથી. એટલે એ ચેતકપણારૂપી વ્યાપકનું વ્યાપ્ય એ બીજા બાકીના બધા ભાવો નથી. ચેતકપણું પોતાનું છે અને એનું વ્યાપવું પોતામાં છે, પણ અન્યમાં નથી, અન્ય ભાવમાં નથી. એટલે કહે છે કે જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, શુભાશુભ ભાવો છે, રાગદ્વેષના ભાવ છે, એ બધાય ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. કેમ કે હું તો ચેતનારો છું. પહેલા તો એ વાત કરી કે હું તો આ ચેતક છું, ચેતનારો છું, અને એવું ચેતકપણું એ અન્ય ભાવોમાં વ્યાપતું નથી. એટલે એ ભાવો મારાથી જુદા ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. માટે હું જ મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. અહીંયા છે છ કારક લેવામાં આવ્યા કે હું મારા વડે જ અને હું જ, બીજો કોઈ નથી ગ્રહણ કરતો. એટલે હું જ મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. છે કારકો આમાં લેવામાં આવ્યા. ગ્રહણ કરું છું, મને જ ગ્રહણ કરું છું એ કર્મ છે, હું જ એ કરતા છે, મારા વડે જ એ કરણ એટલે સાધન છે, મારા માટે જ એટલે સંપ્રદાન છે, મારામાંથી જ મારામાં જ એટલે એ અપાદાન અને અધિકરણ છે, મને ગ્રહણ કરું છું. આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું. છ છ કારકો મારા જ છે અને એ દ્વારા હું મને ગ્રહણ કરું છું એ વાત કહી એટલે એનો વિસ્તાર કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી, ભગવાન આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી બીજી કોઈ અન્ય બાહ્ય ક્રિયા એની છે જ નહીં, એ માત્ર જ્ઞાન કરે છે એટલે ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એનો અર્થ શું થયો? કે હું ચેતું જ છું, હું મને ગ્રહણ કરું છું પણ મારી ક્રિયા તો ચેતના જ છે, હું તો ચેતના જ કરવા વાળો છું, ચેતવા વાળો જ છું. આત્માની ચેતના જ એક ક્રિયા છે, એ તો માત્ર જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. એટલે જ્યારે એમ કહીએ કે હું ગ્રહણ કરું છું, હું મને જ ગ્રહણ કરું છું, એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે હું ચેતું જ છું, હું ચેતું જ છું, હું મને ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું, હું જ્ઞાન જ કરું છું. એમ એ ચેતતો જ અર્થાત ચેતતો થકો જ, એ જ્ઞાન કરતો થકો જ ચેતું છું, ચેતના વડે જ ચેતું છું, ચેતના માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતનાને જ ચેતું છું. જો શું કહ્યું અહીંયા કે હું મને જ ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું, કેમ કે આત્માને તો એકમાત્ર ચેતનપણું જ છે, આત્માની ચેતના જ એક ક્રિયા છે. તેથી જ્યારે હું ગ્રહણ કરું છું, હું મને ગ્રહણ કરું છું એમ જ્યારે કહ્યું તો એનો અર્થ એ થયો કે હું ચેતું જ છું, હું ચેતું જ છું, હું જ્ઞાન જ કરું છું. અને એમ ચેતતો જ અર્થાત એવું જ્ઞાન કરતો થકો જ ચેતું છું, ચેતતો જ ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. એમ આ છ કારકો લીધા, પહેલા ગ્રહણ કરું છું તરીકે લીધા અને પછી સમજાવ્યું કે એ આત્માની તો એક ચેતના જ ક્રિયા છે એટલે એનો અર્થ ગ્રહણ કરું છું એનો અર્થ એ જ થાય કે હું ચેતું છું. અને હું ચેતું છું તો પછી પેલા છ કારક હતા એ છ કારકો હવે આ રીતે થઈ જાય. કઈ રીતે થઈ જાય છે? કે હું ચેતું જ છું એટલે હું જ્ઞાન જ કરું છું, ચેતતો જ એટલે અર્થાત ચેતતો થકો જ ચેતું છું, જ્ઞાન કરતો થકો જ જ્ઞાન કરું છું, ચેતતા વડે જ ચેતું છું, જ્ઞાન કરવા વાળો જે છે એના વડે જ જ્ઞાન કરું છું, ચેતતા માટે જ ચેતું છું, જ્ઞાન કરવા વાળા માટે જ જ્ઞાન કરું છું, ચેતતામાંથી જ ચેતું છું, જ્ઞાન સ્વભાવ છે તો એમાંથી જ હું જ્ઞાન કરું છું, ચેતતામાં જ ચેતું છું અને ચેતતાને જ ચેતું છું, જ્ઞાનમાં જ જ્ઞાન કરું છું અને જ્ઞાનને જ કરું છું, ચેતતાને જ ચેતું છું, જ્ઞાન કરનારને જ ચેતું છું. હવે આ અહીંયા છ કારકો કયા, એમાં પછી આગળ એક વાત બીજી લીધી કે અથવા નથી ચેતતો. હવે અથવા કરીને નથી ચેતતો કરીને જે વાત આગળ જે લેવી છે એમાં તો પછી આ જે ભેદ પડ્યા, છ કારક રૂપે ભેદ પડ્યા, એવા ભેદ પણ ન રહે એમ પોતે પોતાને અનુભવે એમ સમજાવવું છે. એટલે પછી આચાર્ય ભગવાન આગળ એમ કહે છે કે જ્ઞાન દ્વારા આ જે ભેદ પાડ્યા એ ભેદ પણ નહીં, હું માત્ર મને પોતાને જ અનુભવું છું એમ જયારે લેવું છે તો પછી નથી ચેતતો. પહેલા એમ કહ્યું કે હું ચેતું જ છું, તો પછી હવે આગળ કહે છે કે અથવા નથી ચેતતો. નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતા માંથી ચેતતો, નથી ચેતતા માં ચેતતો, નથી ચેતતાને ચેતતો. આ રીતે અહીંયા માત્ર દ્રવ્યનું જ લક્ષ્ય કરાવ્યું, એટલે કે કોઈ ભેદ રહ્યા નહીં, કોઈ ભેદ પણ નહીં. અને એટલે કહે છે કે પરંતુ સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ચૈતન્ય માત્ર ભાવ છું, હું માત્ર ચૈતન્ય માત્ર ભાવ છું. અને આનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ રીતે કર્યો છે, એ આપણે ગુરુદેવના પ્રવચનમાંથી સમજીશું. તે પહેલા આપણે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં અહીંયા પંડિત સમજાવે છે કે પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું, જ્ઞાન વડે જે જુદો પાડવામાં આવ્યો તે આ ભગવાન આત્મા જ્ઞાયક તે હું છું, અને એના સિવાય બાકીના ભાવો મારાથી પર છે. આ ચેતક જે જ્ઞાન કરે છે તે જ હું છું, એ સિવાય બીજા અન્ય ભાવ છે એ બધા ભાવ મારાથી જુદા છે, પર છે. માટે આ અભિન્ન છ કારકોથી હું જ મારા વડે જ, મારા માટે જ, મારા માંથી જ, મારામાં જ મને ગ્રહણ કરું છું. જે મારાથી જુદા નથી એવા આ છ કારકો, અભિન્ન છ કારકોથી હું જ મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ મને જ ગ્રહણ કરું છું. ગ્રહણ કરું છું એટલે ચેતું છું, એટલે પછી આ છ કારકોને પછી ચેતું છું એ રીતે લેવામાં આવ્યા. પહેલા એ ગ્રહણ કરું છું એમ લીધું, પછી ગ્રહણ કરું છું એનો અર્થ ચેતું શું થાય છે, કેમ કે આત્મા તો ચેતના જ ક્રિયા કરે છે, એટલે એ રીતે હું ચેતું છું. અને એટલે એ છ કારકો પછી એ રીતે સમજાવ્યા. એટલે અહીંયા કહે છે કે એટલે ચેતું છું, કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે, માટે હું ચેતું જ છું. ખરેખર હું કાંઈ કરતો નથી, હું મારા સ્વરૂપને ગ્રહણ કરું છું એનો અર્થ જ એ થાય છે કે હું મારા સ્વરૂપને ચેતું છું, એનું જ્ઞાન કરું છું. કેમ કે જ્ઞાન સિવાય બીજું આત્મા ક્યાં કાંઈ કરે છે? ગ્રહણ કરવું તો ગ્રહણ કરવામાં કરવું શું છે? પોતાના સ્વરૂપને ગ્રહણ કરે છે એમ કહીએ તો એમાં ગ્રહણ શું શેનું કરે છે? પોતાના ચેતના સ્વભાવને એ ગ્રહે છે, એટલે કે હું ચેતું છું, એનો અર્થ એ થયો. કેમ કે આત્માની એ ચેતવું એ જ્ઞાન ક્રિયા છે, એ એક ક્રિયા છે, એ આત્માની ક્રિયા છે. એટલે આત્માની એક એ જ ક્રિયા છે ત્યારે પછી ચેતું છું એમ કહ્યું. આત્માની ચેતવું એ જ ક્રિયા છે, ચેતવું એ જ આત્માની ક્રિયા છે, એટલે કે જ્ઞાન કરવું એ જ આત્માની ક્રિયા છે. તો જયારે એમ કહીએ કે આત્માને ગ્રહું છું, તેનો અર્થ એ થયો કે આત્માને હું ચેતું છું. ચેતવું એ જ એની ક્રિયા છે, માટે હું ચેતું જ છું. એટલે છ છ કારકો પછી ચેતું છું એ રીતે લેવામાં આવ્યા, કે ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનાર માંથી જ, ચેતનાર માં જ, ચેતનારને જ ચેતું છું. અને પછી આગળ કહે છે કે અથવા દ્રવ્ય દ્રષ્ટિએ, તો દ્રવ્ય દ્રષ્ટિએ એટલે દ્રવ્યનું લક્ષ્ય કરતા આ પર્યાયમાં જે ચેતે છે એની વાતને અહીંયા એ ભેદરૂપ જે વાત હતી એને અહીંયા કાઢી નાખી. એટલે કહે છે કે અથવા દ્રવ્ય દ્રષ્ટિએ તો છ કારકોના ભેદ પણ મારામાં નથી. દ્રવ્ય દ્રષ્ટિએ તો છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છું. આ પ્રમાણે જ્ઞાન વડે, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો, અર્થવાન એનો અર્થ એ થયો કે પોતાને ચેતનાર તરીકે અનુભવવો, પોતે ચેતનાર છે એમ અનુભવવો. ચેતવું એટલે જ્ઞાન દર્શન કરવું, એનું નામ ચેતવું. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, બહુ સરસ રીતે વાત સમજાવી છે, પ્રયોજનભૂત વાત ખૂબ સારી રીતે સમજાવી છે. તો એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ આઠમો, પાના નંબર 429. અહીંયા કે છે કે હવે પૂછે છે કે આ આત્માને જ્ઞાન વડે એટલે પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો, અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી છે. આત્માને રાગથી ભિન્ન પાડવાની કે શુદ્ધ આત્માને અંદર ગ્રહણ કરવાની, અનુભવવાની રીત શું છે, એમ શિષ્યનો પ્રશ્ન છે. બીજી રીતે કહીએ તો અનંત કાળમાં જે કર્યું નથી તે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, એની આ રીત છે. સમ્યક દર્શનનું ધ્યેય શું હોય એ અહીંયા સમજાવ્યું છે. એની વર્તમાન ક્રિયા શું હોય એનો પણ આમાં ઉત્તર આપ્યો છે. એટલે આ ગાથામાં બીજી રીતે જો વિચારીએ, પ્રયોજનની અપેક્ષાથી વિચારીએ, તો સમ્યક દર્શન ધ્યેય શું છે, કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય, અને એની વર્તમાનમાં શું ક્રિયા હોય એની સમજ આપવામાં આવી છે. ભગવાન સર્વજ્ઞ દેવે જે પ્રત્યેક આત્મા જોયો તે દ્રવ્ય અને ગુણે શુદ્ધ છે. દ્રવ્ય પણ શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે. એની પર્યાયમાં જે મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ વિકાર છે એના ષટકારક એટલે કે કર્તા કર્મ આદિ જે ષટકારક જે આપણે કહીએ તે એ પર્યાયના પર્યાયમાં છે. એ ષટકારક કઈ એના સ્વરૂપમાં નથી. જે પર્યાય રાગ દ્વેષની થાય છે એ રાગ દ્વેષની પર્યાય જે ઉત્પન્ન થઈ એના છે છ કારક એના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અભિકરણ એમ છે છ કારકો એ પર્યાયના પર્યાયમાં છે. એ કઈ દ્રવ્યમાં નથી. દ્રવ્યમાંથી કઈ એવું નથી કે જેને કારણે આવી પર્યાય થાય. એ કોઈ પણ પર્યાય જે થાય છે રાગ દ્વેષના વિકારી ભાવની, તો એ પર્યાય ક્ષણિક છે અને એ ઉત્પન્ન થવાના કારણો છે છ કારકો એના પર્યાયના પોતાના છે, એટલે એ પર્યાયમાં છે. શુદ્ધ આત્મદ્રવ્યો એમાં કાંઈ કરતું નથી. શુદ્ધ આત્મદ્રવ્યો એમાં કાંઈ કરતું નથી. કેટલીક વખતે આ બધા ચર્ચાઓ કરતા હોય છે ને એમાં બોલતા હોય છે કે શ્રદ્ધાગુણનું વિપરીત પરિણમન, એટલે કેટલાકને બિચારાને તો એમ લાગે કે આત્માનો આ શ્રદ્ધાગુણ છે એનું વિપરીત પરિણમન થઈ રહ્યું છે અને પછી આપણે કાંઈક કરીએ એટલે પછી બરાબર પરિણમન થાય, આવી માન્યતા પણ લોકોને વર્તે છે. પણ એમ નથી. આત્માના બધા જ ગુણો છે તેનું પરિણમન તો નિર્મળ જ થાય, હંમેશા એ પરિણમન તો નિર્મળ જ થઈ રહ્યું છે, એમાં કાંઈ ફેર પડતો નથી. કેમ કે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, તો પછી પરિણમન અશુદ્ધ ક્યાંથી થાય? પણ એ બધા ચર્ચા કરે ને ત્યારે ઘણી વખત એવી વાત કરે કે કેટલાકને તો એમ થઈ જાય કે પહેલા શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન થતું હતું ને પછી સમ્યક દર્શન થયું એટલે બરાબર પરિણમન થાય. અરે પ્રભુ, એ બધી વાત ક્યાં છે? ગુણ શુદ્ધ છે તો પરિણમન પણ શુદ્ધ જ છે. જે અશુદ્ધતા છે એ તો પર્યાયમાં છે, વિપરીતતા છે એ તો બધું પર્યાયમાં છે, અને એ જે કંઈ છે એમાં આ દ્રવ્યને કાંઈ કરવા પણ છે જ નહીં. શુદ્ધ આત્મદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી, એટલી સ્પષ્ટ વાત અહીંયા ગુરુદેવે સમજાવી દીધી છે. ખબર નથી ક્યાંથી કઈક ચર્ચાઓની અંદર એવી વાતો લાવે છે, એટલે આ તો સ્પષ્ટતા કરવા માટે કહું છું કે દરેક ગુણ છે એ શુદ્ધ છે એવું સ્પષ્ટ અહીંયા લખ્યું છે. અને એમ જ છે, જીવના અનંત ગુણ છે ને અનંત ગુણનું શુદ્ધ પરિણમન જ છે. ગુણ શુદ્ધ છે તો પછી પરિણમન એનાથી અશુદ્ધ કેવી રીતે થાય? અને બીજી વાત કે જે કંઈ છે વિપરીતતા અશુદ્ધતા એ બધું પર્યાયમાં છે, અને એવી વિપરીતતા અને અશુદ્ધતા થવાનું કારણ આત્માનું દ્રવ્ય હોઈ શકે નહીં. આત્માનું દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે, એટલે એ કોઈ કારણ હોય જ નહીં. એટલે કે શુદ્ધ આત્મદ્રવ્ય અને એ શુદ્ધ ગુણ છે એ એવા વિપરીત પરિણમન કરાવતા નથી, કરતા નથી. એ તો શુદ્ધ જ છે. જે છે એ તો પર્યાયમાં છે, એટલે એ જે પર્યાય ઉત્પન્ન થઈ એના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અભિક્રમ એ બધા છ એ છ કારકો પર્યાયના પર્યાયમાં જ છે. શુદ્ધ આત્મદ્રવ્ય એની અંદર કાંઈ કરતું નથી. તેવી રીતે જે નિર્મળ નિર્વિકાર ધર્મની પરિણતિ થાય એના સટકારક એનામાં છે. ધ્રુવ છે તો ધ્રુવ જ છે. તે નિર્મળ પરિણતિ કોઈ પરને લઈને થતી નથી, કેમ કે સ્વરૂપ એવું શુદ્ધ છે, નિર્મળ પરિણમન એનું સતત થાય છે તો થાય છે. કોઈનું લક્ષ્ય એના તરફ ન જાય એટલે એનો અર્થ એવો થોડો છે કે એનું પરિણમન શુદ્ધ નથી થતું. ગમે તે પર્યાયમાં એ ગયો હોય, મનુષ્યની ગતિમાં છે, એ મનુષ્યની પર્યાય થઈ છે, દેવની થઈ હોય કે તિર્યંકની થઈ હોય કે નારકીની થઈ હોય, અંદર ભગવાન આત્મા બિરાજમાન છે અને એમાં બધા ગુણો શુદ્ધ છે, એનું પરિણમન પણ શુદ્ધ નિર્મળ છે. પણ એનું લક્ષ્ય ક્યાં એના તરફ ગયું છે તો એને ભાન થાય કે પોતે અંદરમાં કેવો શુદ્ધ પરિપૂર્ણ છે. જેનું લક્ષ્ય એના તરફ ગયું છે એને એ વર્તમાન જ્ઞાનની પર્યાય જાણવાવાળી થાય છે અને એ સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે એમ વિતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા એ વાત પણ સાથે ગુરુદેવે સમજાવી છે, કહે છે કે શુદ્ધ આત્મદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી. તેવી રીતે જે નિર્મળ નિર્વિકાર ધર્મની પરિણતિ થાય એના સટકારક એનામાં છે. તે નિર્મળ પરિણતિ પરને લઈને થતી નથી, રાગ વ્યવહારને લઈને થઈ છે એમ નથી. જે નિર્મળ પરિણતિ છે એ કંઈ પરને લઈને નથી, અથવા તો શુદ્ધ દ્રવ્ય ગુણને લઈને થઈ છે એમ પણ નથી. આટલું બધું તો સ્પષ્ટ છે. નિર્મળ પરિણતિ થાય છે તો એના સટકારકો પણ એના પોતાના છે. નિર્મળ પરિણતિ થાય છે એટલે કે એને એવા વિતરાગી પરિણામ થાય છે તે વખતે એનું લક્ષ્ય ધ્રુવ તરફ છે. એ ધ્રુવને છોડી અને બહારમાં જતો નથી, પરનું લક્ષ્ય કરતો નથી. એટલે એ પરિણામ જે છે એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ શુદ્ધ નિર્મળ પરિણામ અનુભવમાં આવે છે. એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. એ પોતાના સ્વરૂપને જાણવા વાળો અનુભવવા વાળો થાય છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય જેનું લક્ષ્ય કરે છે એ ફિકાળી દ્રવ્ય તો હંમેશા શુદ્ધ જ છે, ગુણો પણ હંમેશા શુદ્ધ જ છે. એનું લક્ષ્ય જો વર્તમાન જ્ઞાનની પર્યાય નથી કરતી અને બારમાં પરનું લક્ષ્ય કરે છે તો પણ ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ જ છે, એમાં તો કોઈ ફેરફાર થતો જ નથી. એટલે વર્તમાનમાં એને જે પર્યાયની અંદર મલિનતા છે એવી એ જે પર્યાય થઈ છે એ એક સમયની ક્ષણિક પર્યાય છે અને એના છ એ છ કારકો એ પર્યાયના પોતાના છે, બીજું કોઈ એને કરે છે એમ નથી. બરાબર છે કે એ વખતે લક્ષ્ય સ્વથી છૂટીને પર તરફ ગયું છે, એ વાત બરાબર છે. એટલે પરના નિમિત્તે એવા પરિણામ થાય છે. તો એ જ રીતે જ્યારે નિર્મળ પરિણામ થાય છે ત્યારે પણ એ પર્યાયના પણ ષટકારકો એના પોતાના જ છે, પણ એ વખતે લક્ષ્ય સ્વનું થયું છે. બેમાં ફેર એટલો છે, અહીંયા લક્ષ્ય સ્વનું થયું છે, જ્યારે વિતરાગી પરિણામ થાય છે ત્યારે સ્વનું લક્ષ્ય છે. પણ એ પરિણતિ થાય છે, એ પર્યાય નિર્મળ પર્યાય થાય છે તો એ વખતે વિતરાગી પર્યાય થાય છે તો એ વખતે પણ એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, એના છ છ કારકો એના પોતાના છે. આ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે. આ ઓમકાર ધ્વનિમાં આવેલી સૂક્ષ્મ વાત છે પ્રભુ. હવે અહીંયા ગાથા 297 ટીકા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે. પહેલી વાત કે નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક ચેતનારો તે આ હું છું. આ પહેલી વાત છે. એને ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા. શું કહ્યું એ? કે અંદરમાં જ્ઞાનની દશા અંત સ્વભાવને એટલે સ્વને જાણતા, રાગને જાણે, પરને જાણે એવું સ્વ પર પ્રકાશક પ્રજ્ઞાનું નિયત એટલે કે નિશ્ચલ સ્વલક્ષણ છે. શું સ્વલક્ષણ છે જ્ઞાનનું? કે એ સ્વને જાણે ત્યારે એ પરને પણ જાણે, એવું સ્વપર પ્રકાશક પણ એ જ્ઞાનનું નિયત નામ નિશ્ચય સ્વલક્ષણ છે. જાણવું એ એનો સ્વભાવ છે. જ્ઞાન 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 એ આત્માનો સ્વભાવ છે અને તે એનું સ્વલક્ષણ છે. આત્માનું એ સ્વલક્ષણ છે. રાગ બંધનું લક્ષણ છે અને જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે. આવા સ્વલક્ષણને જ્ઞાન સ્વભાવને અવલંબનારી પ્રજ્ઞા એટલે કે જ્ઞાનની દશા, કે જ્ઞાનનો એનો સ્વભાવ છે તેવા જ્ઞાન સ્વભાવને અવલંબનારી પ્રજ્ઞા એટલે કે જ્ઞાનની દશા અથવા તો જ્ઞાનની પર્યાય આત્માને રાગથી ભિન્ન અનુભવે છે, ભિન્ન જાણે છે. જે જ્ઞાનની દશા રાગથી ભિન્ન પડી અંદર ભગવાન જ્ઞાન સ્વભાવમાં એકાકાર થઈ તે જ્ઞાનની દશામાં ભગવાન આત્મા ભિન્ન જણાય છે, ભિન્ન અનુભવાય છે. અને આનું નામ શું થયું? કે પ્રજ્ઞા છીણી વડે સ્વથી પરને જુદું કરવામાં આવ્યું. આનું નામ પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો ચેતક પોતે ભગવાન આત્મા. જ્ઞાન સ્વભાવને આલંબીને અંતર્મુખ થયેલી જ્ઞાનની દશા એ પ્રજ્ઞા જે પ્રગટ થઈ તેમાં ભગવાન આત્મા ચેતક એટલે જાણનારો ચેતનારો જણાયો. અને એમાં આ ચેતક ચેતનારો તે આ હું છું એમ પ્રત્યક્ષ થાય છે. જાણનારો એમાં એને જણાયો, ચેતક જે જ્ઞાન કરવા વાળો છે તે ચેતક ચેતનારો એ એને જણાયો. એ કેવી રીતે જણાયો? એ પોતે છે એમ એને જણાયો. એ હું છું, એ હું છું એમ એને પ્રત્યક્ષ થયું. જ્યારે એના વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનની દશા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પોતાને આલંબીને અંતર્મુખ થઈ છે તો તેમાં તેને પોતે ભગવાન આત્મા ચેતક ચેતનારો જણાયો. અને એ ચેતનારો ચેતક કેવી રીતે જણાયો? તો કે એ હું છું એમ પ્રત્યક્ષ થયું. આનંદનું વેદન થયું એ વાત તો બરાબર છે, પણ અહીંયા બીજી વાત લેવી છે કે એ જે જણાયો એ હું છું એમ પ્રત્યક્ષ થાય છે. ચેતનારો તે આ હું એમ વિકલ્પ નહીં. આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ ત્યારે એમ કહીએ કે જ્ઞાયક તે હું, ચેતનારો તે હું, જાણનારો તે હું, તો કહે છે કે એવો વિકલ્પ, એ વાત અહીંયા અમે નથી કરતા. ગુરુદેવ કહે છે કે એ વિકલ્પની અહીંયા વાત નથી. જે અનુભવમાં આવ્યો તે પ્રત્યક્ષ થયો એ જ હું. જે અનુભવમાં આવ્યો તે હું. કેવી રીતે અનુભવમાં આવ્યો? કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું વર્તમાન જ્ઞાનની પર્યાય લક્ષ કરે છે અને જે અનુભવમાં આવ્યો, જે ચેતનારો જ્ઞાન કરનારો ચેતક અનુભવમાં આવ્યો તે હું છું એમ એ પ્રત્યક્ષપણું છે. એમ એને એ પ્રત્યક્ષ પોતાને પોતાનું સ્વરૂપ અનુભવાયું. એમાં પછી કોઈ વિકલ્પ હતો નહીં. આ ચેતનારો તે હું, હું આ જ્ઞાન કરનારો, એવો કોઈ વિકલ્પ નહીં. જ્ઞાયક હું, એવો કોઈ વિકલ્પ નહીં. વિકલ્પ વિના જે અનુભવમાં આવ્યો તે ચેતક. ક્યારે આવ્યો એવો અનુભવમાં? કે પોતે આત્માના સ્વલક્ષણને જાણે છે અને રાગના લક્ષણને પણ જાણે છે અને એ બંનેને જ્ઞાન દ્વારા ભિન્ન કરે છે. કઈ રીતે જ્ઞાન દ્વારા ભિન્ન કરે છે? તો કે વર્તમાન જ્ઞાનની દશા, વર્તમાન જ્ઞાનની પર્યાય એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં એકાગ્રતા કરે છે, એમાં એકાકાર થાય છે, ધ્રુવ તરફ ઢળે છે, ત્યારે એને જે અનુભવ થયો એમાં આનંદનું વેદન થયું, અતિન્દ્રિય આનંદ વેદન થયું એવો અનુભવ થયો, અને જે જણાયું કે આ હું, એ ચેતક જ્ઞાન કરનારો જ હું એમ જે અનુભવમાં આવ્યું, તે ચેતક તે હું છું એમ પ્રત્યક્ષ થાય છે, એમ અનુભવ થાય છે. એમાં કોઈ વિકલ્પ હોતો નથી. પોતાને પોતાનું જ્ઞાન થયું, પોતાને પોતાનું ભાન થયું, એમ વાત છે. ફરીથી આખું વાંચીએ, બહુ શાંતિથી આ સમજવા જેવું છે. આખો પેરેગ્રાફ ફરી ફરીને વાંચવાનો અને સમજવાનો છે. પહેલેથી છેલ્લે સુધીની વાત આમાં કરી દીધી. સમ્યક દર્શન વખતે કઈ રીતે છે બધું એ વાત કરી દીધી. પહેલી વાત લીધી કે નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા, એટલે કે અંદરમાં જ્ઞાનની દશા, જ્ઞાનની વર્તમાન જ્ઞાનની પર્યાય, એ અંત સ્વભાવને એટલે સ્વને જાણતા, રાગ ને પણ જાણે, રાગ પણ એમાં જણાઈ જાય. એટલે આ એક વાત કરી કે આત્મા કેવી રીતે સ્વ પર પ્રકાશક છે. જ્યારે એ સ્વને જાણે છે તો એને રાગ પર એ પણ જણાઈ જાય છે. અને એ વાત આપણે ઉદાહરણ દ્વારા પણ સમજ્યા છીએ, હરિકાના ઉદાહરણ દ્વારા પણ સમજ્યા છીએ કે એનું પ્રસિદ્ધ કરવું, પ્રકાશ કરવું તો સ્વનું છે, પણ એ સ્વને જાણતા પર એમાં જણાઈ જાય છે, પ્રતિબિંબિત થઈ જાય છે. એટલે એ જ્ઞાન, એ જ્ઞાન છે તે સ્વપ્રકાશક છે, એ સ્વપ્રકાશક છે. એટલે પહેલી શરૂઆત ગુરુદેવ ત્યાંથી કરી કે આ જે અંત સ્વભાવને સ્વને જાણવા જાય છે એવી જે જ્ઞાનની દશા થઈ, વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વને જ્યારે જાણે છે એવી દશા થાય છે, ત્યારે એ પરને પણ જાણે એવું સ્વ અને પર એ બંનેનું પ્રકાશવું થાય છે. એટલે સ્વ પર પ્રકાશક પ્રજ્ઞાનું નિયત નામ નિશ્ચય સ્વલક્ષણ છે. એવું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષણ છે. જાણવું, જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન 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 એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે અને તે એનું સ્વલક્ષણ છે, એ પોતાનું લક્ષણ છે. જ્ઞાન કરવું એ બીજા કોઈનું લક્ષણ નથી, એ આત્માનો સ્વભાવ છે. એટલે આત્મા એ જ્ઞાન કરે છે એ સહજ વાત છે. આત્માનો એવો સ્વભાવ કેમ છે? કેમ કે એનામાં એવો ગુણ છે, માટે આત્માનો એવો સ્વભાવ છે. કોઈ પણ સ્વભાવ એવો શા માટે હોય? ગુણ છે તો સ્વભાવ છે. એટલે એ એનું સ્વલક્ષણ છે. જાણવું જાણવું જાણવું, જ્ઞાન 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 એ આત્માનો સ્વભાવ છે અને એ એનું સ્વલક્ષણ છે. જ્યારે રાગ બંધનું લક્ષણ છે, રાગ બંધનું લક્ષણ છે અને જ્ઞાન છે તે આત્માનું સ્વલક્ષણ છે. આવા સ્વલક્ષણને, જ્ઞાન સ્વભાવને અવલંબનારી પ્રજ્ઞા નામ જ્ઞાનની દશા આત્માને રાગથી ભિન્ન અનુભવે છે, જાણે છે. જ્ઞાનને અવલંબનારી એટલે કે જ્ઞાન દ્વારા, એ જ્ઞાન દ્વારા એ આત્માને રાગથી જુદો ભિન્ન અનુભવે છે. જે જ્ઞાનની દશા રાગથી ભિન્ન પડી અંદર ભગવાન જ્ઞાન સ્વભાવમાં એકાકાર થઈ, એટલે કે એ જ્ઞાનની પર્યાય સ્વલક્ષે થઈ, જે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા એમાં એકાગ્ર થઈ, એનું લક્ષ્ય કરવાવાળી થઈ, તે જ્ઞાનની દશામાં તેને શેનો અનુભવ થયો? તો કે તેને ભગવાન આત્મા સર્વથી ભિન્ન જુદો જણાયો એવો અનુભવમાં આવ્યો. અને આનું નામ પ્રજ્ઞા વડે ભગવાન આત્માને, જ્ઞાયકને જુદો કરવામાં આવ્યો, અથવા તો એમ કહીએ કે આનું નામ પ્રજ્ઞા વડે ચેતકને ભિન્ન કરવામાં આવ્યો. એ જાણનારો ચેતક એ એને જુદો અનુભવમાં આવ્યો. આ જ્ઞાન કરવાવાળી જે દશા એ પર્યાય એ જ પ્રજ્ઞાછીણી છે, જે સ્વના લક્ષ્ય થઈ છે એ જ પોતાને ચેતક જુદો અનુભવે છે, જાણે છે. જ્ઞાન સ્વભાવને અવલંબીને અંતર્મુખ થયેલી જ્ઞાનની દશા એ પ્રજ્ઞા જે પ્રગટ થઈ તેમાં ભગવાન આત્મા ચેતક ચેતનારો જણાયો, અને એમાં આ ચેતક ચેતનારો તે હું છું એમ પ્રત્યક્ષ થાય છે. ચેતનારો જણાયો એટલે કઈ ચેતનારો બીજો છે એમ નહી, તે ચેતક ચેતનારો જ્ઞાન કરનારો તે આ હું છું એમ પ્રત્યક્ષ થાય છે. એમાં એ વખતે કોઈ વિકલ્પ છે એમ નથી, કોઈ તર્ક છે એમ નથી, કે તર્ક દ્વારા આ હું છું એમ નથી નક્કી થતું, પણ અનુભવમાં એમ આવે છે કે આ જાણનારો તે જ હું છું એમ પોતાને પ્રત્યક્ષ થાય છે. કોઈ કારણે એને એમ નક્કી કરવું પડે છે એવી વાત ત્યાં નથી, હવે કોઈ નક્કી કરવાની વાત નથી. પહેલા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતો હતો ત્યારે તો એ બધું તર્ક દ્વારા નક્કી કરતો હતો, અહીંયા કઈ નક્કી કરવાની વાત નથી, અહીંયા તો અનુભવની વાત છે કે એને અનુભવમાં એમ આવ્યું કે આ જાણનારો ચેતક ચેતનારો તે હું છું એ પ્રત્યક્ષ થાય છે. ચેતનારો તે આ હું એ વિકલ્પ નહીં, વિકલ્પ રૂપે નહીં, અનુભવ રૂપે કે ચેતનારો તે હું છું એમ એને અનુભવ થાય છે. વિકલ્પ નહીં પણ અંતરમાં વળેલી જ્ઞાનની દશામાં જે જુદો જણાયો, જે અનુભવાયો, જે ચેતક તરીકે ચેતનારો જ્ઞાન કરનારો, જે અતિન્દ્રિય આનંદને વેદનારો જે અનુભવાયો તે આ હું છું એમ પ્રત્યક્ષ અનુભવ થાય છે. એમ હું છું એમ એ પોતે પોતાને જાણે છે. અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય અર્થાંત ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ્ય, ચૈતન્ય લક્ષણ સિવાયના, ચૈતન્ય લક્ષણને કાઢી નાખો એટલે પછી બાકી જે લક્ષણો હોય એ, ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ્ય શું છે? જે આ બાકીના વ્યવહાર રૂપ ભાવો છે તે બધાય, એ બધાય ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. હવે આ વાતને ગુરુદેવે જે રીતે સમજાવી છે એ પણ આપણે લઈએ. પારણ નંબર 430 ઉપર ગુરુદેવ કહે છે કે જુઓ શું કીધું, કે આ દયા દાન વ્રત તપ ભક્તિના ભાવ શુભભાવ અને આ કામ ક્રોધ ના ભાવ એ બધા અશુભ ભાવ, એ બધા વ્યવહાર રૂપ ભાવો છે, એ બધા વ્યવહાર રૂપ ભાવો છે, એ સ્વભાવ રૂપ ભાવો નથી, આત્માનો એ કઈ સ્વભાવ નથી, એ પરના લક્ષ્ય થતા ભાવ છે, પરના નિમિત્તે, એમાં પરનું નિમિત્ત છે એટલે થતા ભાવ છે. છે તો ભાવ જીવના, પણ એ સ્વભાવના આશરે થતા નથી, એ અગાઉની ગાથામાં આપણે કરી ગયા છીએ. એ આત્માનો કોઈ એવો સ્વભાવ નથી કે જેને કારણે એવા ભાવ થાય, એટલે એ બધા ભાવ છે તે આત્માના નહીં, એટલે એ બધા ભાવની અહીંયા વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે એ બધા વ્યવહાર રૂપ ભાવો છે અને તે બધાએ ચૈતન્ય લક્ષણથી ભિન્ન બંધ લક્ષણથી ઓળખાવા યોગ્ય છે. એ બધા ભાવ કેવા છે? એ બધા ભાવ તો આશ્રવ છે, બંધ છે, બંધનું કારણ છે, એટલે એ બંધ લક્ષણથી ઓળખાવા યોગ્ય છે, એ ચૈતન્ય લક્ષણથી ઓળખાવા યોગ્ય નથી. એ બધા ભાવ કેવા છે? એ બધા ભાવ બંધનું કારણ છે, માટે એ બંધ લક્ષણથી ઓળખાવા યોગ્ય છે. અને આ બંધ લક્ષણ જે છે તે ચૈતન્ય લક્ષણથી તદ્દન જુદું છે. નિશ્ચય આત્માનું લક્ષણ ભિન્ન છે એટલે એ ચેતન લક્ષણ છે, અને આ વ્યવહાર ભાવોનું લક્ષણ એ ભિન્ન જેનાથી જુદું છે એ બંધ લક્ષણ છે. એટલે બંધ લક્ષણ અને ચૈતન્ય લક્ષણ, ભગવાન આત્માનું લક્ષણ તો ચૈતન્ય લક્ષણ છે, પણ આ જે ભાવ થયા એ પણ ત્યાં જ થયા ને, જીવની પર્યાયમાં થયા છે ને, તો કહેવું એમ છે કે એ ભાવો ભલે જીવની પર્યાયમાં થયા પણ એ બંધ લક્ષણથી ઓળખાવા યોગ્ય છે. ગુરુદેવ એને બંધ લક્ષણથી ઓળખાવા યોગ્ય કહે છે, કેમ કે એના દ્વારા તો બંધ પડે છે, એ બંધનું કારણ છે. જ્યારે નિશ્ચય આત્માનું લક્ષણ તો એનાથી જુદું છે, ભિન્ન છે, ચેતન લક્ષણ છે. અને આ વ્યવહાર ભાવોનું લક્ષણ એ બંધ લક્ષણ છે, એ એનાથી ચેતન લક્ષણથી જુદું છે. જ્ઞાન લક્ષણથી, સ્વભાવથી જણાય એવો ચેતનારો તે હું છું. સ્વભાવથી, જ્ઞાન લક્ષણથી કે જે પોતાનો સ્વભાવ છે, જ્ઞાન કરવું એ પોતાનો સ્વભાવ છે, એટલે એ પોતે જ્ઞાન કરનારો છે. એ જ્ઞાન લક્ષણ તરફ ધ્યાન આપે તો એને ખ્યાલ આવે કે જ્ઞાન લક્ષણ એટલે તો હું થયો, એ તો મારી વાત છે, બીજા કોની વાત હોય. જ્ઞાન લક્ષણ દ્વારા એ પોતે જણાય. એ ભલે ને રાગ સાથે રહ્યો હોય, એ વખતે એને રાગ હોય, શુદ્ધાવ હોય, તે છતાંય જે જાણનાર છે એ તો હું છું. જ્ઞાન લક્ષણ એ એનો સ્વભાવ છે, તો એવા સ્વભાવથી એ પોતે ચેતનારો છે, જ્ઞાન કરનારો છે તે હું છું, એમ તો એને ખ્યાલ આવે છે. એ ખ્યાલ કરવા ધારે તો ખ્યાલ આવે ને, એને અંદર ઊંડા ઉતરવું હોય તો અંદર ઊંડો ઉતરી શકે એવો છે, એમાં કઈ અઘરું નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન લક્ષણ એ એનો સ્વભાવ છે, તો એ પોતે ચેતનારો જાણનારો છે, અને ચેતનારો જાણનારો છે તે હું છું, એમ સમજવામાં ક્યાં અઘરું પડે છે. અને એ જ્ઞાન લક્ષણ સિવાય અન્ય લક્ષણથી ઓળખાય એવા બાકીના બધાય ભાવ, એ બધાય ભાવ વ્યવહારૂપ ભાવો છે, એ બધા મારાથી જુદા છે. જ્ઞાન લક્ષણથી જે જાણવા વાળો છે તે હું છું, અને એ સિવાય અન્ય લક્ષણોથી જે ઓળખાય એવા બાકીના બધાય ભાવ, રાગ, દ્વેષના, ક્રોધ, માન, માયા, લોભના શુભાશુભ ભાવો, એ બધા મારાથી જુદા છે, કેમ કે હું તો જ્ઞાન લક્ષણ દ્વારા જણાવું એવો ચેતનારો ચેતક છું. અને આ બધા ભાવો, શુભાશુભ ભાવો, એ તો અન્ય લક્ષણોથી ઓળખાય એવા છે, એ કાંઈ ચેતન લક્ષણ દ્વારા ઓળખાય એવા નથી, એટલે એ તો વ્યવહારરૂપ ભાવો છે. એટલે જ્ઞાન લક્ષણથી, એટલે સ્વભાવથી જણાય એવો ચેતનારો તે હું છું, અને અન્ય લક્ષણોથી ઓળખાય એવા બાકીના બધાય ભાવ, શુભ અને અશુભ બધાય ભાવ, એ વ્યવહારરૂપ ભાવો છે. આત્મા ગુણી અને જ્ઞાન દર્શન એના ગુણ, એવો ગુણ ગુણીના ભેદનો વિકલ્પ, એ વ્યવહાર ભાવ છે. વિકલ્પ પણ નહીં, અહીંયા તો એમ કહેવું છે. આગળ વધીને ગુરુદેવ સમજાવે છે કે ગુણ અને ગુણી એમ જુદા પાડવું, એવો ભેદ કરવો, એ તો વિકલ્પમાં થાય. ગુણ ગુણીનો ભેદ ક્યાં થાય? ગુણથી ગુણી ને જુદા જયારે વિચારીએ તો એ બધું વિકલ્પમાં આવે, બાકી ખરેખર કઈ ગુણ ને ગુણી જુદા નથી. ગુણનો જે સમૂહ છે એ જ ગુણી છે. આત્મા ને આપણે શું કહીએ છીએ? તો ગુણોનો સમૂહ, ગુણોનો સમૂહ એ જ આત્મા છે, બીજું કાંઈ નથી. તો પછી ગુણોનો સમૂહ એ જ ગુણી, એ ગુણથી જુદો કેવી રીતે હોય? એ હોય જ નહીં, એની બેની વચ્ચે ભેદ રેખા છે જ નહીં. છતાંય આપણે એને સમજવા માટે એમ કહીએ કે આત્મામાં અનંત ગુણ છે. ખરેખર તો એ અનંત ગુણનો સમૂહ છે, એ અનંત ગુણ એ જ એનું બંધારણ છે. અને એ અનંત ગુણ જે છે તો એમાંથી એક પણ ગુણ જુદો પાડી શકાતો નથી, બધા એક રૂપે છે. એટલે એના ભેદનો વિકલ્પ આપણે કરીએ એ સમજવા માટે છે. અને જ્યારે સમજવા માટે ભેદ પાડી અને સમજીએ તો એ બધો તો વ્યવહાર થયો, એ બધો વ્યવહાર ભાવ છે. વાસ્તવમાં એવું કાંઈ છે નહીં. ગુણ અને ગુણીનો ભેદ તો આપણે સમજવા માટે કર્યો, એ વિકલ્પમાં થયો, અને એ બધો વ્યવહાર છે. વ્યવહાર દ્વારા આપણે એ સ્વરૂપને સમજીએ છીએ. એટલે ગુરુદેવ એ વાત સમજાવતા કહે છે કે ભાઈ, આત્મા એ ગુણી છે, અને આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ બધા ગુણો, એમ એનો ભેદ કરવો, ગુણ અને ગુણી એવો ભેદ, એ તો વિકલ્પ છે, એ વ્યવહાર ભાવ છે. અહીંયા કહે છે કે એ બધાએ વ્યવહાર ભાવો, એ બધાએ વ્યવહાર ભાવો, ચેતનારો જે ચેતક જ્ઞાયક, એની અવસ્થા થવાને લાયક નથી. એટલે શું? કે આ વ્યવહાર ભાવો છે એ જ્ઞાયકની અવસ્થા નથી, એ જ્ઞાયકની પર્યાય હોય નહીં, એ જ્ઞાયકની અવસ્થા થવાને લાયક નથી. એ વિકલ્પો છે તે જ્ઞાયકની અવસ્થા, ચેતકની અવસ્થા થવાને લાયક નથી. એ વ્યવહાર ભાવ છે જેમાં વિકલ્પ રહેલા છે, જેમાં રાગ છે, જેમાં દ્વેષ છે, એ બધા ભાવો, આ વિકલ્પ સહિત બધા જ ભાવો એ ચેતક જ્ઞાયકની અવસ્થા થવાને લાયક નથી. ચેતક જ્ઞાયકની અવસ્થા થવાને લાયક આ વ્યવહાર ભાવો નથી. એનું લક્ષણ, ચેતકનું લક્ષણ તો જ્ઞાન કરવું, એ ચેતકનું લક્ષણ છે. એટલે કે એનું લક્ષણ તો એ જ્ઞાન કરવું, જ્ઞાન કરવું, ચેતવું એ જ છે. એટલે એ એવા ચૈતન્ય લક્ષણથી જ સહિત છે. એટલે આ જે બધા ભાવો કયા, જે બંધ ભાવ કયા, એ ભાવ એ ચેતકના હોય નહીં એમ ગુરુદેવનું કહેવું છે. એ બધાએ વ્યવહાર ભાવો, ચેતનારો જે ચેતક જ્ઞાયક, એની અવસ્થા થવાને લાયક નથી. જુદી રીતે આખી વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે. આગળ અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે ભગવાન આત્મા ચેતનારો ચેતક વ્યાપક થઈને, એટલે પ્રસરીને, વિસ્તરીને, વ્યાપીને, વ્યાપક થઈને એટલે એ પ્રસરીને, વિસ્તરીને, એનો વ્યાપ જ્યાં સુધી પહોંચે ત્યાં એનું વ્યાપકપણું હોય. એટલે વ્યાપક છે, એ પોતે પ્રસરે છે, વિસ્તરે છે. એટલે કહે છે કે ભગવાન આત્મા ચેતનારો ચેતક વ્યાપક થઈને, પ્રસરીને, વ્યાપીને, રાગરૂપ, વિકારરૂપ થાય એવી વસ્તુ જ નથી. એ રાગમાં વ્યાપે એવું એનું સ્વરૂપ નથી. ભગવાન આત્મા ચેતક છે, એ રાગરૂપ, વિકારરૂપ થાય એવી વસ્તુ નથી. એટલે રાગમાં ને વિકારમાં એ વ્યાપક થઈ અને તેમાં વ્યાપે, એમાં પ્રસરે એવું એનું સ્વરૂપ નથી. મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ વિસ્તરીને, વ્યાપીને, વિશાળ રૂપ થઈને વિકારપણે થાય એમ બિલકુલ નથી, એમ છે જ નહીં. વિકારરૂપ થાય એ હું આત્મા નહીં એમ અહીં કહે છે. આત્મા અંદર વસ્તુ, એકલું ચૈતન્યનું દળ, નિર્મળ, નિર્વિકાર, આનંદ સ્વરૂપ છે. અને એવો એ ભગવાન આત્મા જે નિર્વિકાર આનંદ સ્વરૂપ છે, એ વિસ્તરીને, વ્યાપીને, વિકારી ભાવે થાય એવું એનું સ્વરૂપ નથી, વિપરીત ભાવે થાય એવું એનું સ્વરૂપ નથી. કેમ કે વિકાર ભાવ છે એ એના સ્વભાવથી વિપરીત ભાવ છે, એ બિલકુલ જુદા પ્રકારના ભાવ છે, એ બંધનું કારણ છે. એટલે કહે છે કે અને આ વિકારના ભાવ એનાથી વિપરીત ભાવ ભાવ છે, અને એ ભાવે આત્મા થાય નહીં. ચેતનારો ચેતક જ્ઞાયક એ વિકારમાં વ્યાપે નહીં, વિકારરૂપ થાય નહીં. અહીં કહે છે કે શુદ્ધ આત્મવસ્તુ પોતે વ્યાપક થઈને વિભાવ ભાવની અવસ્થાઓને ધારણ કરે એવું એનું સ્વરૂપ જ નથી. ભગવાન આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પણ એનું વ્યાપવું, શુદ્ધપણું એમાં ને એમાં જ રહે છે. એ પર વસ્તુમાં એનું શુદ્ધપણું વ્યાપતું નથી. જો પરમાં એ વ્યાપે તો એ અશુદ્ધ થઈ જાય. એ શુદ્ધપણે રહ્યો છે તો એ પોતે પોતામાં જ રહ્યો છે. એ વ્યાપક થઈ અને વિભાવ ભાવમાં જો પહોંચે તો એ વિભાવ ભાવ રૂપે થઈ જાય. એટલે એવા વિભાવ ભાવની અવસ્થાઓને ભગવાન આત્મા ધારણ કરે એવું એનું સ્વરૂપ જ નથી. અંદર જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે કે આવો ચેતનારો તે હું છું, અને જે વ્યવહારરૂપ ભાવો તે મારા ચેતકપણારૂપી વ્યાપકનું વ્યાપ્ય નથી, એટલે કે એમાં હું વ્યાપતો નથી. માટે એ બધા મારાથી અત્યંત ભિન્ન છે, જુદા છે, અને એમ જયારે થાય છે ત્યારે સંકિત થાય છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવી જાય અને પોતે સ્વરૂપ તરફ વિચાર કરતો થઈ જાય, એવી બધી વાતો આ અધિકારની અંદર એક પછી એક આવતી જાય છે. ગુરુદેવની ઘણી કૃપા છે, આચાર્ય ભગવાનની ઘણી કૃપા છે. એમની કરુણાને કારણે આપણે આ બધું પામી શક્યા છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
જયતે પ્રણમ પદતે વરતે.